તારીખ 7/4/1994 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 126 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 72.
સમયસર કળશ કળશ 126 વેદ જ્ઞાન નો વિષય છે. કળશ નો વેદ જ્ઞાન કેવી રીતે થાય છે, કેવી રીતે રાગ જ્ઞાન નું ભિન્નપણો કરાય છે એ વિષય ઉપરનો કળશ છે. ચૈદ્રુપ્યમ જડ રૂપતામ ચ દધતો કૃત્વા વિભાગમ દ્વયોઃ અંતર દારુણ દારણેન પરિતો જ્ઞાનસ્ય રાગસ્ય ચ. વેદ જ્ઞાનમ ઉદેતિ નિર્મલમ ઇદમ મોદધ્વમ અધ્યાસિતાઃ શુદ્ધ જ્ઞાન ઘનો ઘનો ગમ્યક મધુના સંતો દ્વિતીયચ્યુતાઃ. ખંડાન્વય સહિત અર્થ. ઇદમ વેદ જ્ઞાનમ ઉદેતિ, ઇદમ એટલે પ્રત્યક્ષ એવું ભેદ જ્ઞાન, અર્થાત જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે. વેદ જ્ઞાન નું ફળ લીધું, શુદ્ધ સ્વરૂપ નો પ્રત્યક્ષ અનુભવ, એને જ વેદ જ્ઞાન કહેવાય એમ કે છે. જે પરિણામમાં શુદ્ધ સ્વરૂપ નો પ્રત્યક્ષ અનુભવ ન હોય ત્યાં વેદ જ્ઞાન પણ નથી. વેદ જ્ઞાન નો વિષય બે પ્રકારે ચાલે છે, એક મુમુક્ષુની ભૂમિકામાં અને એક મોક્ષ માર્ગી ધર્માત્માની ભૂમિકામાં. મોક્ષ માર્ગની ભૂમિકામાં જે ભેદ જ્ઞાનની ચર્ચા ચાલે છે એ ભેદ જ્ઞાનના પ્રયાસ રૂપ છે. હજી ત્યાં ભેદ જ્ઞાન થયું નથી પણ ત્યાં ભેદ જ્ઞાનનો પ્રયાસ કરે છે મોક્ષો, અને જ્યારે ભેદ જ્ઞાન થશે ત્યારે પ્રત્યક્ષ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થશે. એટલે ભેદ જ્ઞાન થયું એમ કહેવામાં આવે અથવા અનુભવ થયો એમ કહેવામાં આવે. એમ જ્યાં જે પ્રકરણ જે ભૂમિકાનું ચાલતું હોય એ પ્રકરણ સમજવું જોઈએ. અહીંયા જ્ઞાન દશાની વાત લીધી કે પ્રત્યક્ષ એવું ભેદ જ્ઞાન એટલે કે જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે. વેદ જ્ઞાન થાય તો પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રત્યક્ષ પ્રગટ થાય છે. કેવું છે એ નિર્મલમ, એ નિર્મળ છે. નિર્મળ છે એટલે કે રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણતિથી રહી છે. એ શુદ્ધ સ્વરૂપના અનુભવમાં રાગ દ્વેષ મોહની અશુદ્ધતા, અશુદ્ધતા એટલે કે મલિનતા એમાં નથી, એનું નામ નિર્મળ છે. નિર્મળનો અર્થ જ છે કે મળ નહીં તેનું નામ નિર્મળ. મૂળ શબ્દ તો મળ છે, એનો અભાવ દેખાડવા માટે ની શબ્દ આગળ ની પ્રતિ લગાડ્યો છે. રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણતિથી રહી છે. વળી કેવું છે કે શુદ્ધ જ્ઞાન ઘનોઘમ, શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન તેના સમૂહનો પુંજ છે. ઓગ એટલે પુંજ, ઘન એટલે ઘણો, ઘણો સમૂહ છે. કેવો છે વેદ જ્ઞાન? ભેદ જ્ઞાન તો શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક એવું જ્ઞાન છે. શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરનારું, ગ્રાહક એટલે ગ્રહણ કરનારું, લેનારું. ગ્રાહક નથી કહેતા, ભાઈ અમે ગ્રાહક છે આ ચીજના. શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરે તે ગ્રાહક. મોક્ષોની ભૂમિકામાં રૂચિપૂર્વકનું જ્ઞાન હોય તો એ ગ્રાહક છે. ગ્રાહક શું અને વગર ગ્રાહક શું એ રૂચિથી ખબર પડે. જે પરલક્ષી ક્ષેપસમ જ્ઞાન છે એ શુદ્ધ સ્વરૂપનો ગ્રાહક નથી. એટલે ઘણીવાર શાસ્ત્રનો અભ્યાસ કરનાર પરલક્ષી જ્ઞાનવાળા મુમુક્ષુને એ ખબર નથી પડતી કે આ જ્ઞાન શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક કેવી રીતે થાય. પણ જેને પોતાના શુદ્ધાત્માની રુચિ થઈ હોય, એ રુચિ છે, એ રુચિવાળું જે જ્ઞાન છે, રુચિ સહિતનું જે જ્ઞાન છે એ શુદ્ધ સ્વરૂપનો ગ્રાહક છે. કેમ કે રુચિ જરૂરતમાંથી ઉત્પન્ન થઈ છે, રુચિના પરિણામમાં ગ્રહણ કરવાનો ઉત્સાહ છે અને જ્ઞાન વડે જાણવામાં આવે છે શુદ્ધ સ્વરૂપને. માટે રુચિપૂર્વકનું જે જ્ઞાન છે એ શુદ્ધ સ્વરૂપનો ગ્રાહક છે. અહીંયા તો જે જ્ઞાન શુદ્ધાત્માનો અનુભવ કરે છે એ શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક છે એટલું જ નહીં, પણ એ જ્ઞાનના સમૂહનો પુંજ છે એની અંદર. તો શું સામાન્ય વાત આચાર્ય મહારાજે ન લીધી. શું શુદ્ધ જ્ઞાન ઘનોઘમ એક અધુના. શું એકમ એટલે પછી સમસ્ત ભેદ વિકલ્પ થી રહીત લેવું છે. શું અધુના એટલે અત્યારે, હમણાં જ. શું જયારે પ્રવર્તે છે ત્યારે જ. ત્વરાથી ગ્રાહક બનો, શુદ્ધ સ્વરૂપ ના ગ્રાહક ત્વરાથી બનો. ત્વરાથી થાય, એમનું વજન ત્વરા ઉપર છે. જેને પોતાનું સ્વરૂપ પ્રયોજનભૂત લાગે છે એને ગ્રહણ કરવામાં વહેલું મળ્યું, શું એમાં વળી વિચાર શું કરવાનો? આમે માણસ શું કે છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. એમ સામેથી કોઈ એવી રીતે પૈસા દેતા હોય, આવવા જોઈએ એના કરતા વધારે, ત્યારે બીજો વિકલ્પ કરવાનો ન હોય. તો આત્મા જે શુદ્ધ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, એને ગ્રહણ કરવામાં વિકલ્પ શો બીજો? એમ કે છે તો વિચાર શું કરે છે? એમ કે છે ઠીક, પરમેશ્વર પદ છે, પરમાત્મા પદ છે, એને ગ્રહણ કરવામાં વિચાર ને વિકલ્પ શું હોય? એમ કે છે કામ વિકલ્પ કરવું ને તેમ વિકલ્પ કરવું, તો સીધું ગ્રહણ જ કરવું જોઈએ એમ કે છે. તો જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે એ તો શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરનારા જ્ઞાનના સમૂહનો પુંજ છે, એમ કહીને જોર બતાવવું છે, જ્ઞાનનું બળ બતાવવું છે. શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરનારું જ્ઞાન છે એ સમૂહ રૂપે આવે છે. એ કારણે ટોળું હુમલો કરે છે, એમ કે ને કે ભાઈ આખા ટોળાનો હુમલો થયો. એમ જ્ઞાનના સમૂહનો પુંજ છે કે જે શુદ્ધ સ્વરૂપનું ગ્રહણ કરે છે, એ જોશથી આવે છે. કેમ જોશ આવે છે? એમાં સુખ છે માટે. શું જેમ કોઈ માણસને એક મહિનાથી ભૂખ્યો રાખ્યો હોય, પછી એને મિષ્ટાન પીરશે તો ધીમે ધીમે ન ખાય, પછી જલ્દી જલ્દી ખાવા માંડે. શું કાઠિયાવાડી ભાષામાં કોઈ અક્રાંતિઓ થઈને ખાય, અથવા ખાવા ઉપર તૂટી પડે, એમ કે એટલે ભાણા ઉપર તૂટી પડે. એમ આ જીવ અનાદિનો સુખ શાંતિ માટે જાવા તો નાખે છે, હવે એને અનંત સુખ ધામ પોતામાં દેખાય અનંત સુખનું ધામ, અનંત સુખનો સાગર. સાગર એ ઉપમા ઓછી પડે, કેમ કે સાગર ને તળિયું છે, આ તો તળિયા વગર નો સાગર છે. એટલું સુખ અંદર દેખાય તો કેટલા જોશ થી એ બાજુ પરિણામ નો પ્રવાહ થાય. એ માટે એમ કે છે કે શુદ્ધ સ્વરૂપ ના ગ્રાહક નો સમૂહ નો પુંજ છે. શુદ્ધ સ્વરૂપ નો ગ્રાહક જ્ઞાન છે, એ ગ્રાહક જ્ઞાન ના સમૂહ નો પુંજ છે. જોર થી આવે છે એટલું. એવી રીતે અનુભવ કરે છે. અનંત સુખ છે એ કૃપાળુ દેવે ગાયું અંતિમ પદમાં. સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ અજ્ઞાનમય. સંતો તો એને એવી રીતે ચાહે છે અનંત સુખના ધામને, કે એના જ ધ્યાનમાં રાત ને દિવસ એના ધ્યાનમાં રહીએ છે, ઠીક અહોરાત્ર એના ધ્યાનમાં રહીએ છે. કેમ કે સુખધામને છોડીને બીજાનું ધ્યાન શું કરવા કરે? બીજું બીજાનું ધ્યાન કરવા જાય તો આકુલતાને દુઃખ થાય એવું છે, શું કરવા કરે? એટલા માટે લીધું છે. હોળી કેવું છે? એમ કે જ્ઞાન ના સમૂહ નો પુંજ છે, તો પુંજ છે એમાં તો ઘણા હશે ને, તો કે નહીં એકમ છે કે સમસ્ત ભેદ વિકલ્પ થી રહી છે. જ્ઞાન સ્વરૂપ છું ને આનંદ સ્વરૂપ છું ને સુખ સ્વરૂપ છું ને એવું કઈ નહીં, એ બધા ભેદ વિકલ્પ થી રહી છે. સમસ્ત ભેદ વિકલ્પ થી રહી છે એવું જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન, પોતાના સ્વરૂપનું નિર્મળ નિર્મળ થઈને નિર્મળ એવું જ્ઞાન પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. હવે એ થયું કેવી રીતે? એ ભેદ જ્ઞાન કઈ રીતે થાય છે? અહીંયા ભેદ જ્ઞાન એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કઈ રીતે થાય છે તે કહે છે. એ કારણ બતાવે છે, આ કાર્ય બતાવ્યું પેલા અમરચંદ્ર આચાર્ય મહારાજ ની શૈલી કારણ કાર્ય થી પ્રતિપાદન કરવાની છે આ શાસ્ત્ર માં મુખ્યપણે. એટલે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ બતાવ્યો, હવે કઈ કયા કારણ થી થાય છે, કેવી રીતે થાય છે, શું વેદ જ્ઞાન કઈ રીતે થાય છે તે કહે છે. જ્ઞાનસ્ય રાગસ્ય ચ દ્વયોઃ વિભાગમ પરતઃ કૃત્વા. જ્ઞાનસ્ય એટલે જ્ઞાન ગુણ માત્ર, જ્ઞાન ગુણ એટલે જ્ઞાન નો અનુભવ માત્ર, ગુણ એટલે અહીંયા અનુભવ લેવો, કેમ કે અનુભવ કરવો તે જ્ઞાન ગુણ છે. જ્ઞાન નો ગુણ શું? સ્વયં નો અનુભવ કરવો તે જ્ઞાન નો ગુણ છે, કેમ કે અહીંયા અનુભવ નું પ્રકરણ ચાલે છે, બીજું પ્રકરણ ચાલતું અધ્યાત્મ નું પ્રકરણ ચાલે છે. જ્ઞાન ગુણ જ્ઞાન માત્ર માં લીધું, શું? જ્ઞાનસ્ય જ્ઞાન ગુણ માત્ર. રાગસ્ય એટલે અશુદ્ધ પરિણતિ, ગમે તે પ્રકાર હોય, પછી દ્વેષ હો ગમે તે હો, શું પણ એને અશુદ્ધતામાં લઈ લીધું, અશુદ્ધ ભાવ, મલિન ભાવ, આકુલિત ભાવ, બસ અશુદ્ધ પરિણતિ. તે બંનેનું ભિન્ન ભિન્નપણું એકબીજાથી પરતો એટલે પરસ્પર લેવું છે, પરતો એટલે બીજો નહીં, પરસ્પર એકબીજાથી કરીને ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. શું કે છે કે જ્ઞાનનો અનુભવ અને અશુદ્ધ પરિણામ પરિણતિ એટલે ચાલુ ક્રિયા, વર્તમાન જ્ઞાન નો અનુભવ અને વર્તમાન ચાલતી અશુદ્ધ પરિણતિ, એ બંનેનું ભિન્ન ભિન્નપણું એકબીજાથી જયારે કરવામાં આવે ત્યારે આ ભેદ જ્ઞાન એટલે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ ઉત્પન્ન થાય છે. જ્ઞાન ગુણ માત્ર એટલે જ્ઞાનનો સ્વપણે અનુભવ કરવો, તે કેવી રીતે અનુભવ કરવો કે અશુદ્ધ પરિણતિથી જુદો પાડીને અનુભવ કરવો, ભેગો નહીં જુદો પાડીને અનુભવ કરવો. જુદું પાડવાનું લીધું કેમ કે અત્યાર સુધી રાગમાં અશુદ્ધ પરિણામમાં સ્વપણાનો અનુભવ કરી રહ્યો છે, આ ભૂલ છે. અનુભવની ભૂલ, રાગ તે હું, દુઃખ તે હું, એવો જે અનુભવ વર્તે છે તે અનુભવને ટાળવાની વાત છે, અનુભવને છોડવાની વાત છે. એટલે એને જુદું પાડવું એમ કે છે, કેમ કે બે મોજું જ છે. તો બે મોજું જ છે ને હું પણ એકમાં થાય છે, બે માં થતું નથી. અજ્ઞાન દશામાં રાગમાં, જ્ઞાન દશામાં જ્ઞાનમાં. અજ્ઞાનીને પણ બે માં ન થાય ને જ્ઞાનીને પણ બે માં ન થાય, આ વસ્તુ સ્થિતિની મર્યાદા છે. એ બંનેનું ભિન્ન ભિન્નું પણ એકબીજાથી કરતા, એટલે કે રાગમાંથી હું પણ છોડીને, એટલે કે રાગની અપેક્ષા છોડીને એમ લેવું. શું? રાગની અપેક્ષા છોડીને, એટલે કે રાગથી ઉપેક્ષિત થઈને લ્યો. શું? નહીં તો રાગમાં મીઠાશ આવે. મન કસાયનો રાગ હોય ને સારું લાગે, બહુ સારા ભાવ આવ્યા, એ રાગ અપેક્ષા કરવા જેવો નથી. ગમે તેવો રાગ હોય તો પણ તે ઉપેક્ષાને યોગ્ય છે, અપેક્ષાને યોગ્ય નથી. અને તો જ એનાથી ભેદ જ્ઞાન થાય, અથવા એમાંથી હું પણ મટે. એ પ્રકારે રાગમાં હું પણ છોડીને અને જ્ઞાનમાં હું પણ સ્થાપીને ભેદ જ્ઞાન એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય. વારંવાર ભેદ જ્ઞાન કરવામાં આવે તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય, અથવા જ્ઞાનને એકાંતે જ્ઞાનનો અનુભવ થાય. શ્રીમદજી લીધું છે 833 માં. અનુભૂતિ સ્વરૂપ છે એમ ન લીધું, એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છો એમ લીધું છે. કેમ કે અનુભૂતિ મારે રાગ નથી લેવો, એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છું, એટલે એકલા જ્ઞાનનો સ્વપણે મને અનુભવ છે. અને એવું પરિણમન કરવું એવું મારું સ્વરૂપ છે, એવો મારો સ્વભાવ છે. ત્રિકાળ સ્વભાવ કેવો છે? કે એકાંત શુદ્ધ પોતાનો અનુભવ કરે એવો પોતાનો સ્વભાવ છે. કોઈને ભેળવા વિના, એકાંતે શુદ્ધનો અર્થ કોઈને ભેળવા વિના, સ્વયંનો અનુભવ કરે એવો પોતાનો સ્વરૂપ છે, એવો પોતાનો સ્વભાવ છે. કેવા છે તે બંને? હવે જ્ઞાન અને રાગ કેવા છે? ચૈતરૂપ્યમ, જ્ઞાન તો ચૈતન્ય માત્ર જીવનું સ્વરૂપ છે. અને રાગ તો કે જડત્વ માત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ છે, જામેને જડમાં નાખો. જ્ઞાન ને ચૈતન્ય લીધો અને રાગ ને જડ લીધો. જેમ જડ અને ચૈતન્ય માં બહુ મોટો આંતરો છે, તેમ રાગ અને જ્ઞાન માં બહુ મોટો આંતરો છે એમ કેવું છે. જ્ઞાન તો ચૈતન્ય નું રૂપ ધારણ કરીને વર્તી રહ્યું છે, જયારે રાગ તો જળનું રૂપ ધારણ કરીને વર્તે છે. જીવનો ભાવ છે ને કે તો કે જળ પ્રકૃતિને અવલંબીને થયેલો, જળ જેવો થયેલો ભાવ હોવાથી એને જળ કહેવામાં આવે છે. જળ જેવો થઈ ગયો. ભરવાડ લોકો ડોબા ચરાવે ને, ભેંસો ને ડોબા કે કેવો છે? એ ડોબો જ છે. કેમ કે ડોબા ચરાવતા ચરાવતા એ ડોબો થઈ ગયો. ડોબો એટલે બુદ્ધિ ઓછી. ઢોર ચરાવવામાં શું બુદ્ધિ હોય એમ કે છે. જેવો જેને સંગ રંગ તે તેવો થઈ બેસે. ગુજરાતીમાં કવિતા આવતી નાનાલાલ કવિ, જેવો જેને સંગ રંગ તે તેવો થઈ બેસે. એ ઢોર ચરાવતો હોય એની બુદ્ધિ જેવું ઢોર, ઢોર ને અલ્પ બુદ્ધિ હોય એમ, ભરવાડ ને અલ્પ બુદ્ધિ હોય એમ કે. અને એના કરતા ઢોર એક જ ઘર મારીએ, એ દૂધ દૂધનો વહેવટ એને બાય કરે, ભરવાડ બાય કરે, ભરવાડ જ કરે. આ તો ઢોર ચરાવવાનું, બીજું કઈ સમજે નહીં એમાં. હિસાબ કિતાબમાં વાણિયા ભૂલે, ભરવાડ ન ભૂલે. એને ખબર હોય કે મારા આંડાને આટલા પૈસા આવે છે, કોઈ ભરવાડે તો એ ભૂલે નહીં. મોટા હિસાબમાં એ ન ભૂલે, ઝીણો હિસાબ ભલે ન આવડે પણ મોટા હિસાબમાં ન ભૂલે. એવું છે, એ હિસાબે સંઘની કિંમત, સંઘનો અસર ઘણી થાય છે, સંઘની અસર ઘણી થાય છે. હા, જેટલું સત્સંગ ઉપર જ્ઞાનીઓએ અને આચાર્યોએ જોર આપ્યું છે, એટલું જ અસત્સંગ અને કુસંગનો નિષેધ કરવામાં આવ્યો છે, એટલા જ જોરથી નિષેધ કરવામાં આવ્યો છે. નિમિત્તાધીન વૃત્તિ એવી ઉપાદાનની યોગ્યતા હોવાથી, શું આમ તો ઉપાદાનની વાત કરવી છે પણ નિમિત્તાધીન વૃત્તિ વાળો ઉપાદાન હોવાને લીધે જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે ત્યાં સુધી જીવને સંગ કોનો કરવો એનો વિવેક કરવો અતિ અતિ આવશ્યક છે, ઘણો આવશ્યક છે. સંગ દોષે કરીને તો બહુ આગળ વધેલા જ્ઞાનીઓનું પણ પતન થઈ જાય છે, સંગ દોષે કરીને. હા, સંગ દોષ કરે તો જ્ઞાની તો ગજુ જ શું છે, એને તો ગુંજાઈશ જ શું છે. જ્ઞાની પણ સાવધાન છે, મુનિ પણ સાવધાન છે, બહુ કાળજી લે, ગમે એનો સંગ ન કરે, મુનિએ ન કરે, જ્ઞાનીએ ન કરે તો મોક્ષની કેટલી બધી જવાબદારી થઈ જાય, એ વિષયની ગંભીરતા ન સમજાય તો કોઈ રીતે ગાડી પાટે ચડે નહીં. સત્સંગ કરે ને પાછળ અસત્સંગ ચાલુ રાખે, સત્સંગ કરે ને અસત્સંગ ચાલુ રાખે. એટલે તો જ્ઞાનીઓ કુટુંબ પરિવારમાં ઉદાસીન પણ કેમ રહે છે. સુગાનીજીનું જીવન પરિચય ગુરુદેવે વાંચ્યું ત્યારે કે જુઓ કેટલો વૈરાગ છે એને ઘરમાં, કે મેં તો પંગુ હો ગયા, મેં તો પંગુ હો ગયા હું, દો ટાઈમ મુજે રોટી ખિલા દેના, મેં કુછ કુટુંબ કા કાર્ય કરને કે લીએ લાયક નહીં રહા, જા. કેટલો વૈરાગ છે, ઉદાસીન. કાજ સૌ કુટુંબ કાજ લોક લાજ લાડશે. બનારસીદાસે જ્ઞાની જ્ઞાનીનું વર્ણન કર્યું છે કે નહીં, ત્યારે અજ્ઞાની કુટુંબની અંદર અપેક્ષા વાળો થઈ જાય છે, અમને આના પ્રત્યે વધારે સ્નેહ ને આના પ્રત્યે ઘણો સ્નેહ ને આના પ્રત્યે ઘણો સ્નેહ ને ઓલા પ્રત્યે ઘણો સ્નેહ ને હું ભેરું 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 ઘર લાગે એને, નાની આખી દુનિયા ખાલી લાગે, શૂન્યવત જગત મારા માટે શૂન્ય છે. જાઓ સર્વથી સર્વથા પ્રકારે હું ભિન્ન છું અને આખા જગત થી શૂન્ય છું, આ દેહ છે એનાથી પણ દેહાતીત સ્વરૂપે છું, પછી બીજાના સંગની ક્યાં વાત કરવી, એવી ભાવના ભાવે છે, ભિન્નતાની ભાવના છે. એને પણ જડ જ કહેવાય. શું? રાગ ને પણ જડ કહેવાય. કોની સાથે સરખાવવું છે? જ્ઞાન સાથે સરખાવવું છે. કે જ્ઞાનમાં ચેતનાનો પ્રકાશ દેખાય છે, જ્યારે રાગમાં જેમ જળમાં અંધારું છે એમ રાગમાં પણ ચેતના વિનાનું અંધારું છે. અથવા ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ ચૈતન્યથી રાગ ઊંધો છે. કેવો છે? ઊંધો છે. જ્ઞાન સૂંધું છે ને રાગ ઊંધો છે. બસ એમ લઈ લેવું, એકબીજાને પ્રતિપક્ષમાં છે. યથાર્થપણે જો રાગ અને જ્ઞાન નું જુદાપણું અંદર માં સમજાય જાય, યથાર્થપણે એટલે વેદન થી સમજાય જાય, અનુભવ થી, એ જ કે છે અનુભવ થી સમજાય જાય, તો એનો નિવેડો આવી ગયો. જા, બીજું કાંઈ એને કરવાની જરૂર નથી, બધું કરી ચૂક્યો એ. અને એ ન કર્યું તો એમ નિયમ સંયમ આપ કયો, પુણ્ય ત્યાગ વિરાગ અથાગ લ્યો. સાધન બાર અનંત કયો, તો પી કછો હાથ હજુ ન કર્યો. બસ એ દશા છે, બધું કરવા છતાં કાંઈ નથી કર્યું. આ તો કરે એને બધું કર્યું. 537માં લીધું છે કૃપાળુદેવ ના પત્ર માં, કે એમ નિયમ સંયમ બધું કરી શક્યો. પાછો 31-32માં વર્ષમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, શું અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, તે જેમાં સમાય છે એવા શુદ્ધોપયોગને નમસ્કાર હો. ઠીક, શુદ્ધોપયોગ થયો તો એમાં ઉત્કૃષ્ટ તપ નિયમ સંયમ બધું આવી ગયું. જા, એવી વાત કરી છે. કેમ કે એ બધા શુભરાગ શુદ્ધોપયોગ થી હેઠ છે, પંચ મહાવ્રતના સંયમના વ્રતના, પંચ મહાવ્રત વ્રત છે, પંચ મહાવ્રત થી તો આગળ કોઈ વ્રત નથી, અને એમાં ઉત્કૃષ્ટ સંયમ હોય છે. તો કે એટલો જે મુનિ દશાનો શુભરાગ એ મિથ્યા દ્રષ્ટિને હોય શકે છે, અનંત સંસારીને, અને શુદ્ધોપયોગ છે એનાથી હેઠ છે એમ કેવું છે. શુદ્ધોપયોગ થી એ હેઠ છે, બેની ક્વોલિટી જુદી છે. તો એક રાગ છે ને એક વિતરાગતા છે, એટલો બધો ફરક છે. શુદ્ધ ઉપયોગ એટલે આત્માનો જે અનુભવ થાય, શું સ્વસંવેદન પરિણામે, સ્વસંવેદન ભાવે જે શુદ્ધાત્માનો અનુભવ થાય, નિર્વિકલ્પ અનુભવ થાય, નિર્વિકલ્પ સ્વરૂપનો, નિર્વિકલ્પ સ્વસંવેદનપણે થાય. આત્માનું સ્વરૂપ નિર્વિકલ્પ છે, એટલે નિર્વિકલ્પ આત્માનો, શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ ભાવે સ્વસંવેદન પરિણામે અનુભવ થાય એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. આવો શુદ્ધ ઉપયોગ છે. એ વિતરાગ ભાવ રૂપ છે. કેવો છે? વિતરાગ ભાવે છે. એ વખતે રાગ નો અભાવ થઈ જાય છે, બુદ્ધિપૂર્વક નો રાગ ઉત્પન્ન થતો અટકી જાય છે, એટલે વિતરાગ ભાવ સ્વરૂપ અનુભવ છે. એ વિતરાગી પરિણામ છે. એને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. જ્ઞાની ને કે અજ્ઞાની ને પેલા એ નક્કી કરવું છે. પ્રશ્ન કોનો છે? એને તો ગાંઠ મારી છે કે હું રાગ છું, એવી ગાંઠ મારેલી છે. એ તો અવરજ જાય ને, સીધી વાત છે. નાની ને એમ નથી, નાની તો રાગ વખતે કે ક્રોધ વખતે એનાથી જુદું જ્ઞાનમય ભાવે પોતાનું પરિણામ હોય છે. એટલે એ જ્ઞાન અવરાતું નથી, છૂટું રહેશે, અવરાતું નથી. છૂટું છે ને, છૂટું રહે છે. અજ્ઞાની ને તો છૂટું હોવા છતાં અનુભવમાં છૂટું રહેતું નથી, ભ્રાંતિ થઈ જાય છે. અનુભવ રહીએ ત્યારે જોડાણો નથી એમ કહેવાય. પણ જો જ્ઞાન નો સ્વયં ને અનુભવ ન રહીએ, અભેદ અનુભવ ન રહીએ, તો એ ક્યાં જોડાય? તો રસો સુભાષ માં જોડાઈ ગયો છે, વિકલ્પ કરે એથી શું થાય?
શું કહે? જ્ઞાન ગુણ માત્ર એટલે જ્ઞાન નો અનુભવ અને અશુદ્ધ પરિણતિ, તે બંને નું ભિન્નપણ એકબીજાથી કરીને, એકબીજાથી ભિન્નપણો અનુભવ કરીને વેદજ્ઞાન પ્રગટ થાય છે. એટલે કે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ પ્રગટ થાય છે. કેવા છે તે બંને? કે ચૈતન્ય માત્ર જીવનું સ્વરૂપ, જડત્વ માત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ. અશુદ્ધપણાનો ભાવ છે ખબર છે, છતાં જડમાં નાખવાયા તો જડપણ છે એની અંદર. માણસ સાવ એકદમ બુદ્ધિ ઘટી ગઈ હોય, બેભાન થઈ ગયો હોય, મૂર્છા ખાઈ ગયો હોય, એટલે ભાઈ જળ જેવો, લાકડા જેવો થઈને પીડ્યો છે, જળ જેવો. કોઈ બોલાવે તો કઈ બોલે નહીં, આંખો ખુલ્લી રાખે તો કોઈને ઓળખે નહીં, જળ થઈ ગયો છે. આપણે ખરેખર જળ થઈ ગયો છે, જળ જેવો થઈ ગયો છે એમ કહેવાને બદલે જળ થઈ ગયો છે એમ કહેવાય. એમ છે અશુદ્ધપણું ચૈતન્ય વિકાર, તો કે એમાં જળપણું છે. આત્માનું અહિત સાધે છે. અશુદ્ધપણું શું કરે છે? આત્માને દુઃખદાયક છે. દુઃખદાયક છે એટલે કે જળ છે, જળમાં નાખે છે. જેમ ચૈતન્ય ને જળ વિજાતીય છે, એમ જ્ઞાન ને રાગ વિજાતીય છે. બરાબર છે, વિજાતીય છે. એમ તો મૂંઝી બુદ્ધિ કામ કરે પોતાના અહિત ની, એને શું કહેવાય? એ જળ છે. પોતાના અહિતમાં જે બુદ્ધિ પ્રવર્તે, અને દુનિયા ડાયા માણસો કહેવાય છે ને, બહુ ચતુર હોય, રાજકારણ ખેલી શકે, શું એવી જળ બુદ્ધિ છે એમ કહે છે. ક્યાં જશે? જળ જેવો થઈને જશે દુર્ગતિમાં. ચૈતન્ય માત્ર જીવનું સ્વરૂપ, જડત્વ માત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ. અશુદ્ધપણું, એ અશુદ્ધપણું જેટલું છે એ જડપણું છે. જ્ઞાનની અશુદ્ધિ હોય તો એ જડ છે. ઠીક, લોકોને એમ લાગે કે અત્યારે તો એ મોટા મોટા પ્રધાન થાય, આટાપાટા ખેલીને, રાજકારણ આટાપાટા ખેલીને મોટા પ્રધાન થાય ને, ખુરશી ઉપર બેસા, ટીવીમાં એનો બધો સમારંભ દેખાડે ને, એને ખુરશી ઉપર બેસાડે છે, ત્યારે જસ્ટિસ છે, એને બધો પ્રતિજ્ઞા લેવડાવે ને બધો સોગંદ લેવડાવે, સોગંદ ના મોહન ચાલે, મોટો સમારંભ ભરાણો હોય, જ્ઞાની દયા, જ્ઞાની ને દયા આવે. અરે બિચારો જળ બુદ્ધિમાન થઈને જળ જેવો થઈ જશે, ક્યાં ક્યાંય દુર્ગતિમાં જશે, ગોતો હાથ આપશે નહીં, કે આમાં કયો જીવ છે, એ ગોતવા જાય તો પત્તો લાગે, બધા એક સરખા દેખાય. જીવનમાં જીવ હોય પાંદડામાં, પાણીમાં જુદો કેવી રીતે પાડે, એક સરખું શરીર મળ્યું હોય, એક સરખી મૂંઢતા થઈ ગઈ હોય, જળ જેવો થઈ જાય છે, એવું અશુદ્ધપણાનું સ્વરૂપ છે. હવે મુદ્દાનો પ્રશ્ન ઉઠાવ્યો છે અહીંયા, કે શેના વડે ભીનપણું કર્યું? પણ ભીનપણું કરવું જોઈએ એ વાત બરાબર છે, ભીન છે એ વાતો બરાબર છે, પણ કર્યું કેવી રીતે, શેના વડે કર્યું, સાધન શું હતું, શું આ અંદર ની વાત કરી છે, એમણે મર્મ ની વાત કરી છે આ જગ્યાએ, કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ એવું છે કરવત, તેના વડે જા. શું કોના વડે? રાગ ને જ્ઞાન ને ભીન કર્યા, કે કરવત લઈને ભીન કર્યા? કઈ કરવત હતી અહીંયા? ત્યાં તો કે અંતરંગમાં સૂક્ષ્મ અનુરૂપ દ્રષ્ટિ હતી, એની કરવત હતી. જ્ઞાનના અંતરંગમાં જઈને અંતરંગમાં શેનો અનુભવ થાય છે? જ્ઞાનમાં, જ્ઞાનના અંતરંગમાં, એટલે જ્ઞાન સામાન્ય અંતરંગ છે, જ્ઞાન વિશિષ્ટ બહિરંગ છે, બાહ્યરંગ છે જ્ઞાનનું, જ્ઞાનનો કોઈ પણ જીવનો અવાળ ગોપાળ બધાને અંતરંગ તો અનુભૂતિ સ્વરૂપ જ છે. એમાં અનુભવ શું છે, એવો દ્રષ્ટિકોણ, એવો ઉદ્દેશ એમ પકડીને અંતરંગમાં જાય તો એ કરવત છે. એ કરવત થઈ, ત્યાં જુદા પાડવા માટેની કરવત થઈ, વારંવાર કરવત ચલાવે તો બે કટકા થઈ જાય. એટલે વારંવાર પોતાના જ્ઞાન વેદનમાં રહીને પોતાના જ્ઞાન વેદનનો આવિર્ભાવ કરવાનો વારંવાર પ્રયત્ન કરવામાં આવે તો એને અનુભવ થાય, વેજ્ઞાન થઈ જાય. એમ કેમ છે? આવા શબ્દો આ એક જ જગ્યાએ મળે છે. વેજ્ઞાનનું પ્રકરણ તો આખા સમયસારમાં ચાલ્યું છે. આ કળશમાં રાજમલજીએ બહુ મર્મની વાત કરી છે, અંદરની વાત કરી છે, સૂક્ષ્મ વાત કરી છે. કેમ કે જ્ઞાન ઘણું સૂક્ષ્મ થાય ત્યારે સામાન્યને પકડે, સ્થૂળ જ્ઞાનના તો અનેક જ્ઞેયોને પકડે છે જ્ઞાન, અને જ્ઞેયલુબ્ધતાને લઈને રુચિ હોવાથી પર જ્ઞેયનું ગ્રાહક જ્ઞાન થઈને અનાદિનું પરિણમી રહ્યું છે. એ આખો પ્રકાર મટાડી દે ત્યારે થાય. પરગ્રહના ગ્રાહકપણાનો અને પરગ્રહની રુચિનો આખો પ્રકાર મટાડી દે. અંતરંગમાં સૂક્ષ્મ થઈને અનુભવ દ્રષ્ટિ વડે, અનુભવનો દ્રષ્ટિકોણ સાધ્ય કરીને પોતાના સામાન્ય જ્ઞાનના વેદનને આવિર્ભૂત કરે, અને વારંવાર એવું પરિણમન પ્રયત્નપૂર્વક કરે, એટલે વિર્યોલ્લાસથી કરે, જોરથી કરે, કર્તૃત્વ બુદ્ધિથી કરે એમ નહીં, સહજ થાય, તો તેના વડે વિજ્ઞાન થાય છે, તો તેના વડે ભેદ જ્ઞાન થાય છે. આ ભેદ જ્ઞાન કરવાની વિધિ છે. વિધિ કહો કે કાર્ય પદ્ધતિ કહો, આ એક માત્ર આવી જ કાર્ય પદ્ધતિ છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવા માટેની મુમુક્ષુની ભૂમિકાને આવી એક જ કાર્ય પદ્ધતિ છે. જ્ઞાની પણ જ્ઞાન દશામાં આ જ પદ્ધતિને અંગીકાર કરીને વારંવાર શુદ્ધ ઉપયોગમાં આવે છે. શુદ્ધ સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થાય વારંવાર જ્ઞાન દશામાં, એનું કારણ પણ આ ભેદ જ્ઞાન જ છે કે અંતરંગમાં પોતાના સ્વાનુભવને જ્ઞાન સામાન્યના વેદનને આવિર્ભૂત કરે છે. અને જે પ્રવર્તમાન રાગ છે એનાથી જુદો પડે છે. સતત ધારાવાહી શું ધારાવાહી ચાલવું જોઈએ. પરિણમન તો ધારાવાહી છે, અને પરિણમન છે જીવન છે. કે છે આમાં છેલ્લે શું અભ્યાસિતામાં કે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ છે જીવન જેમનું એવા છે. શું કેવા છે? સંત પુરુષો એમ કરીને પ્રશ્ન ઉઠાવ્યો. સંત પુરુષો કહો કે જેનો સમ્યક પ્રકારે કશાય શાંત થયો છે એમ કહો, એ કેવા છે? કે અધ્યાસિતા છે. અધ્યાસિતા એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે જીવન જેમનું, એ તો એમનું જીવન છે, એમનું પરિણમન છે, એ તો એવા છે. બહુ સારા અર્થ કર્યા છે રાજમલજીએ. કૌષ્ટિકા કરે છે એકદમ અધ્યાત્મ પ્રધાન. અનુભવ 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 અનુભવની જ વાર્તા કરી છે, અને એ પણ પ્રત્યક્ષ અનુભવ, પ્રત્યક્ષ આસ્વાદ. ખાલી અનુભવ નહીં, પ્રત્યક્ષ. પ્રત્યક્ષ તો લેતા જ જાય છે, જ્યાં જ્યાં અનુભવ લે ત્યાં પ્રત્યક્ષ લેતા જાય છે. જાપનો વિકલ્પ ન કરવો પડે, જપાઈ જ જાય. એ લોકો એવું નામ પાડ્યું છે. ગમે બાબતમાં શું થાય છે, ગમે પરિણતિ થઈ જાય એટલે એનો જાપ ચાલુ થઈ જ જાય છે ને. આને એ જ ઘૂંટાય છે, આને એ જ ઘૂંટાય છે. શું જેનું લક્ષ થઈ જાય ને જેનો ઉદય હોય નથી ઘૂંટાતું, આમ જ કરે છે. આમ જ આનો એનું એ મગજમાં એ એક જ એને વ્યક્તિ રહે. શું એનો કેમ જાપ થઈ ગયો? કે એ જપા જાપ છે, એને જાપ જપવા ન પડે. શું એમાં આત્મા છે પોતાનો અનંત સુખધામ, આત્મા છે. એને વેદનથી પકડે છે. વેદનથી ક્યારે પકડે? કે ઘણી રુચિ હોય ત્યારે ગ્રાહક થાય એ જ્ઞાન. જ્ઞાન ગ્રાહક ક્યારે થાય? કે ઘણી રુચિ હોય ત્યારે. અને એ રુચિ થઈ એનો અર્થ શું છે? કે રાગની રુચિ છૂટી ગઈ. રાગની રુચિ છૂટી એટલે રાગથી ઉપેક્ષિત થયો. રાગથી ઉપેક્ષા આવે, રાગની અપેક્ષા મટે, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. એ વિરક્ત પણ છે સાચું. બહુ સરસ પ્રશ્ન ઉઠાવ્યો છે. શેના વડે ભિન્નપણું કર્યું કે કરવત વડે કર્યું? કેવી કરવત હતી? કે અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ ગ્રહણ કરી હતી એવી કરવત હતી. શું અંતરંગમાં, જ્ઞાનના અંતરંગમાં સૂક્ષ્મ ઉપયોગ કરીને અનુભવને ગ્રહણ કર્યો, વેદનને ગ્રહણ કર્યો એવી કરવત એટલે વારંવાર એ પ્રકારનું પરિણમન કરીને તેવા પરિણમન દ્વારા ભિન્નપણું કર્યું છે. આ રીતે શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે. ભાવાર્થામ છે કે શુદ્ધ જ્ઞાન માત્ર તથા રાગાદી અશુદ્ધપણું એ બંનેનો ભિન્ન ભિન્નપણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે, કેમ કે અંદરમાં એકત્વ એવું ગાંઠ પડી ગઈ છે કે બેને જુદા પાડવા એ ઘણો સૂક્ષ્મ વિષય છે. શું એ કઈ સ્થૂળ જ્ઞાન નો વિષય નથી? એકનું જ્ઞાન અંતર અવલોકનમાં લેવું વેદનથી, એ સૂક્ષ્મ ઉપયોગનું કારણ, સૂક્ષ્મ ઉપયોગનું કાર્ય છે, એ સ્થૂળ ઉપયોગનું કાર્ય છે. જેનો ઉપયોગ અંતરંગમાં સૂક્ષ્મપણે કામ કરે એ જ એકલા જ્ઞાનને જુદું પાડી શકે, બીજાને જુદું પાડે, બીજું જુદું પાડી શકે નહીં. અથવા પરરૂચિથી પર તરફ ખેંચાયેલો ઉપયોગ એટલો સ્થૂળ હોય છે, એનાથી એકલું જ્ઞાન જુદું પાડી શકાય નહીં, એ દશા આવે છે. હા, ઉપયોગને સૂક્ષ્મ કરવાની વિધિ સ્વરૂપની રુચિ કરવી, તે આત્મરુચિ. પેન્સિલને અણીને સૂક્ષ્મ કરવી હોય તો હંચો જોઈએ, વસ્તુ તો આવે છે ને, પેન્સિલનું પોઈન્ટ એકદમ સૂક્ષ્મ થઈ જાય. એમાં આયા જ્ઞાનને એને સૂક્ષ્મ કરવી હોય વિજ્ઞાન કરવા માટે તો એને રુચિનો હંચો છે, પોતાની અનન્ય રુચિ હોવી જોઈએ એકદમ. મારે મારા આત્મા સિવાય બીજું કાંઈ હવે જોઈતું નથી એવી જરૂરતમાંથી રુચિ ઉપડી હોય તો ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય, નિર્મળ થઈ જાય, સૂક્ષ્મ પણ થાય અને નિર્મળ પણ થાય, દૂર થાય. ભાવાસામ છે કે શુદ્ધ જ્ઞાન માત્ર તથા રાગાદી અશુદ્ધપણું એ બંનેનો ભિન્ન ભિન્નપણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે, કેમ કે રાગાદી અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે. જે ચેતન વિકાર છે ને એ ચેતન જેવો દેખાય છે, લાકડું જળ દેખાય છે એવો નથી દેખાતો, આત્માનો ભાવ થયો છે, આત્માએ કર્યો છે, એમ કે રાગ તો આત્માએ કર્યો ને, ચેતન જેવો દેખાય છે. એમાં એટલી અશુદ્ધતાને તારવવી, ચૈતન્યને જુદું તારવવું એ સૂક્ષ્મ વિષય છે. એ વિષય છે એક જ પર્યાયમાં, જીવની એક જ પર્યાયમાં અશુદ્ધપણું જુદું અને ચૈતન્ય જુદું, આમ જુદું પાડવાનું છે. પાછો રાગનો જ્ઞાનમાં ફોટો પડે છે, રાગનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે અને બહુ સમીપ છે એટલે પ્રતિબિંબ પડ્યા વગર રહે નહીં. હવે રાગના પ્રતિબિંબ વાળું જ્ઞાન, જ્ઞાન તે જ્ઞાન છે ને રાગ તે અન્ય છે, એમ અંતરંગમાં સૂક્ષ્મ જુદું પાડવું છે, સૂક્ષ્મ ઉપયોગ કરીને જુદું પાડવું છે. શું કહ્યું? શુદ્ધ જ્ઞાન માત્ર એટલે એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન, ચોખ્ખું જ્ઞાન, નિર્ભેળ જ્ઞાન. શું જ્ઞાન? જ્ઞાન જ્ઞાન માત્ર જ્ઞ 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 સામાનથી જુદું પડે, જુદું પડે નહી. તથા રાગાદી અશુદ્ધપણું એ બંનેનો ભિન્ન ભિન્નપણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે. એ તો પ્રયત્ન કરે એને ખબર પડે કે કેવી સૂક્ષ્મતા છે અંદર, કેમ જલ્દી છૂટું પડતું નથી, કેમ કે રાગાદી અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે. તેથી અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી, શું દ્રષ્ટિકોણ? બહુ સૂક્ષ્મ દ્રષ્ટિકોણ આમાં જોઈએ. અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી દ્રષ્ટાંત આપ્યો છે,
કે જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે, ડોળું પાણી, તો પણ સ્વરૂપનો અનુભવ કરતા સ્વચ્છતા માત્ર પાણી છે, મેલું છે તે કાદવની ઉપાધિ છે, ડોળું પાણી, મલિન પાણી. આ વરસાદનું પાણી પડે છે ને ઉપરથી તો નિર્મળ પડે છે, જમીન ઉપર એનો રંગ થઈ જાય છે, માટી જેવો, જેવી માટી હોય એવું પાણી દેખાય. તો કે એમાં પાણી જુદું ને માટી જુદું, માટીનું સ્વરૂપ જુદું ને પાણીનું જુદું. માટી આમ તો ઘન પદાર્થ છે, પણ ઉપર પાણી પડે ત્યારે એ પણ પ્રવાહી થઈ જાય છે. શું થાય છે? માટી પણ પ્રવાહી થઈ જાય છે, લિક્વિડ થઈ જાય છે, એનો વોટર સોલ્યુબલ છે ને, ઓગળે છે એની અંદર. લાગે કે ભાઈ આ તો પાણી આવું છે, ત્યારે પાણી ડોળું છે કે નહીં? પાણી કદી ડોળું થાય નહીં, અને પાણી ડોળું થાય તો કદી નિર્મળ થાય નહીં. તો પાણી તો પાણી જ રહ્યું છે એમ કે છે. માટી માટી રહી છે અને પાણી પાણી રહ્યું છે. ક્યારે દેખાય? અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવે ત્યારે. અને એ ડોળા પાણીને, પાણી ડોળું હોય ત્યારે પણ એની નિર્મળતાના સ્વરૂપને જોઈને માટીને જુદી પાડવામાં આવે છે, એમાં ફટકડી નાખે. ડોળા પાણીમાં ફટકડી નાખે, આ વરસાદમાં ભામરું પાણી ફિલ્ટર થઈને આવે તો ભામરું આવે છે કે નહીં? પાસણમાં રાખીને ફટકડી નાખે, એકદમ નિર્મળ પાણી ઉપરી અને ડોળ નીચે બેસી જાય. સૂક્ષ્મ પરમાણુ હોય છે એ પાણીનો કલર જરાક ડોળો લાગે છે, ભાંભરો લાગે છે, મેલો. બહુ સૂક્ષ્મ પરમાણુ પાણીમાં ભરી ભળી ગયા છે, છતાં પાણી જુદું, માટી જુદી. ફટકડી નાખે એટલે નિર્મળ પાણી ઉપરી અને ડોળ નીચે બેસી જાય ઓટોમેટિક. ઠીક, પરમાણુ ને નીચે લાવવા પડે ને, કઈ પકડી પકડીને એક એક ને ફટકડી નાખે એટલે એ સૂક્ષ્મ માટીના રજકણો છે તળિયે બેસી જાય, ઉપર નિર્મળ એકદમ કાચ જેવું નિર્મળ પાણી બહાર પાર દેખો એવું પાણી જોવામાં આવે.
પ્રવાહ ચાલતો હોય ને ડોળા પાણીનો તો એ જલ્દી આશરુ ન થાય, કેમ કે નદીમાં પાણી આવે ત્યારે બે ત્રણ દિવસ પછી એ નિર્મળ પાણીનો પ્રવાહ રહે, ત્યાં સુધી ડોળા ડોળું પ્રવાહ રાખે, કેમ કે ગતિમાન છે એની સાથે ડોળાયેલું રહે છે. વીરડામાં તો શું છે કે શાંત પાણી છે, એની આવ ધીરી હોય છે, એની જે પાણીની આવ હોય છે બહુ ધીરી સરવાણી હોય છે. ખાડામાં એકઠું થાય એમાં જે રજકણ છે એ તો ભારે છે, પાણીના પરમાણુ હળવા છે, આપોઆપ નીચે બેસી જાય. પણ આ જે વરસાદનું પાણી ઘરે આવે છે નળમાં, એમાં તો જલ્દી કઈ બેસે નહીં, કેમ કે બહુ સૂક્ષ્મ હોય એટલે એ હળવા થઈ ગયા હોય, ફટકડી નાખે ત્યારે પાણી નિર્મળ થાય. એમાં વિવેક રૂપી ફટકડી નાખે, ડોક્ટર ગાંગુલી બહુ બેસી ગયું, વિવેક ફિટકરી કે વિવેક ફટકરી, આ વાત સમજાણી નહોતી કે જ્ઞાન જુદું પડે, રાગ
જુદો પડે,
જુદો પડી જાય. એમાં શું છે, જુદું પડે છે ત્યારે રાગનું મુખ પર તરફ છે. રાગ છે જીવનું પરિણામ છે અને એનું મુખ પર તરફ છે, અને જુદા પડેલા જ્ઞાનનું મુખ સ્વ તરફ છે એટલે જુદું પડે છે. શું એટલે? ફૂટાપણું કરવાની વાત આવે છે. જ્ઞાન માત્ર હું વેદ જ્ઞાનમાં, રાગ તે હું નહીં.
તેથી અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે તે કાદવની ઉપાધિ છે, સ્વરૂપનો અનુભવ કરતા સ્વચ્છતા માત્ર પાણી છે, જેટલું નિર્મળપણું એટલું જ પાણી છે, મેલાપણું છે તે કાદવની ઉપાધિ છે અથવા કાદવ જ છે, પછી તો પાણીની સાથે સૂક્ષ્મ થઈને પ્રવાહી થયું છે એટલે એને ઉપાધિ કહેવામાં આવે છે. તેમ રાગાદી પરિણામના કારણે જ્ઞાન અશુદ્ધ એમ દેખાય છે, તો પણ જાણપણા માત્ર જ્ઞાન છે. રાગાદી પરિણામના કારણે અથવા રાગાદી પરિણામની ઉપાધિ જ્ઞાને વર્યો હોવાથી, પોતે વર્યો હોવાથી, જ્ઞાન એટલે પોતે, જ્ઞાન એટલે આત્મા, આત્માએ રાગાદી પરિણામની ઉપાધિ વરી છે કે હું રાગી ને હું દ્વેષી, તો જ્ઞાન અશુદ્ધ એમ દેખાય છે અથવા જ્ઞાન અશુદ્ધ એમ અનુભવાય છે, તો પણ જ્ઞાન અશુદ્ધ થયું નથી, એકલું જ્ઞાન તો શુદ્ધ જ છે એમ કહે છે. રાગ જ્ઞાન રૂપે થયો નથી, જ્ઞાન રાગ રૂપે થયું નથી અજ્ઞાનીને પણ. શું કહ્યું કે તેમ રાગાદી પરિણામના કારણે અથવા રાગાદી પરિણામની ઉપાધિ ગ્રહણ કરી હોવાના કારણે જ્ઞાન અશુદ્ધ એમ દેખાય છે, એવો ખોટો જૂઠો અનુભવ થાય છે કે જ્ઞાન અશુદ્ધ થયો, મને રાગ થયો. જ્ઞાનમાં રાગ થયો છે, તું તો જ્ઞાન છો, તને ક્યાંથી રાગ થાય? શું પણ અશુદ્ધ એમ દેખાય છે, તો પણ તે વખતે પણ જાણપણા માત્ર જ્ઞાન છે. રાગાદી અશુદ્ધપણું તો ઉપાધિ ગ્રહણ કરેલી છે, તો પણ જ્ઞાન તો જ્ઞાન જ છે. અને એ જ્ઞાન કેવું છે? માત્ર જાણવું, માત્ર જાણવું, માત્ર જ્ઞ, માત્ર જ્ઞ પણ એટલું જ જ્ઞાન છે. એથી વધારે કઈ જ્ઞાનમાં રાગનો કોઈ પ્રવેશ થયો નથી. રાગાદી અશુદ્ધપણું ઉપાધિ છે અથવા રાગ પોતે હોરેલી ચીજ છે. શું માણસનો કે ભાઈ કોકનો ઝઘડો તમે શું કરવા મારી લ્યો છે? બે જણા લડતા હોય અને કોઈ પક્ષ કરે ત્યારે સામો વાળો એની હારે ઝઘડે, ત્યારે ત્રાહિત માણસ એમ કે ભાઈ તમે શું કરવા કોકનો ઝઘડો વારો છો? તમારે શું લેવા દેવા છે? કુટવા દો ને એ બેને. એમ જ્ઞાન તો જાણપણા માત્ર છે, અમથો અમથો રાગની ઉપાધિ ને ક્લેશ ને ભરે છે અને ક્લેશિત થાય છે. હા, ઓવરવાઇઝ છે, દોઢ ડાયો થાય એમાં પડવા, રાગમાં પડવા જેવું નથી. જેમ કોઈના ક્લેશમાં પડવા જેવું નથી એમ રાગમાં પડવા જેવું નથી. તો પણ જાણપણા માત્ર જ્ઞાન, રાગાદી અશુદ્ધપણું તો ઉપાધિ છે. એ ઉપાધિ વરે તો ઉપાધિ છે, ન વરે તો કઈ લેવા દેવા નથી, જુદો રહી ગયો. સંતો અધુના ઇદમ મોદધ્વમ, હે સંતો, સંબોધન કરે છે આચાર્ય મહારાજ, હે સમ્યક દ્રષ્ટિ જીવો અથવા સમ્યક દ્રષ્ટિ થવા વાળા જીવો, વર્તમાન સમયમાં એટલે અત્યારે જ મોડું કરશો નહીં, ત્વરાથી એનું નામ, અત્યારે ચાલતા પરિણમનમાં જ શુદ્ધ જ્ઞાન અનુભવને આસ્વાદો, શુદ્ધ જ્ઞાનના અનુભવને, અમારા જ્ઞાન વેદનને આસ્વાદો, એકાંત શુદ્ધ છે એવા વેદનને તમે આસ્વાદો, અનુભવ કરો. શું એવા અનુભવ કરનારા સંત પુરુષો કેવા છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે જીવન જેમનું, જેમનું પરિણમન જ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનું છે. એકલા જ્ઞાન ને અનુભવ કરવાનું એમનું પરિણમન ને જીવન છે, એ રાગ ને ભેળવતા નથી, હોય તો એને ભેળવતા નથી. વળી કેવા છે કે કે હે વસ્તુને અવલંબતા નથી રાખતો, હે વસ્તુ છે છોડવા જેવી છે, એને શું કરવા પકડે, એને શું કરવા અવલંબે, એનો આધાર શું કરવા લીએ, પછી એ નિરાધાર થયેલો રાગાંશ ટકી શકવાનો નથી. એ રીતે 126માં કળશમાં આ વિષય બહુ સારો આવ્યો છે.
ભગવાન.